સીધું પડે કે પછીથી તળાવના જળાશયના પાણીના ટીપા પડે, પણ કમળ એના પાંદડાને કે કમળ પોતાના ફૂલને સહેજ પણ એને સ્પર્શવા દે. એમ જીવનનો જગત વ્યવહાર દસે દિશા તરફથી આપણને વીંટળીને પડ્યો હોય તો કમળના ફૂલની માફક જળમાં જન્મવાનું, જન્મમાં જળમાં પાણીમાં જીવવાનું અને પાછું વિલીન પણ પાણીમાં જ મરવાનું. એમ આ શરીર પણ ત્યાંથી જ આવ્યું છે, એ સમાજથી જ પોસાય છે અને પાછું એની અંદર જ વિલીન થવાનું છે. છતાંય વ્યવહારની અંદર વિક્ષિપ્ત થયા વગર પોતાની જાતને અસંગ રાખે. ગુરુગમ સગળી એ જ ગુરુગમને ઓળખી શકે. સલંગ સૂત્રતાની અંદર નિરંતર પોતાની સ્થિતિ, પોતાની અવસ્થા બની જ રહે. અને અવસ્થા જેને બનાવી લીધી, જેને પોતાના સ્વરૂપની અંદર સ્થિતિ પ્રાપ્ત કરી લીધી, એને વ્યવહાર ગમે એટલો ઢોલ પીટતો હોય, ગમે એટલા નગારા વગાડતો હોય, અવાજ આવતો હોય, પણ એને કોઈ નહીં અસર. પોતાની સ્થિરતા એને ક્ષમતા કેળવી લીધેલી. હું મારામાં છું, પછી દુનિયાને જે થવું હોય તે થાય. અને એ અવસ્થા છે બ્રાહ્મી અવસ્થા, જેને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. જીવ આત્મા છે એ તો બ્રહ્મ સ્વરૂપ છે, બાકી આ જગત અને જગતનો વ્યવહાર બધો જ મિથ્યા છે. એટલે સુધી એ સમદ્રષ્ટિ અને ગુરુગમ અને એના એનું એનું સાતત્ય જેની પાસે હોય. ગુરુગમની અંદર કોઈ એક દેશીયતા નહીં. લક્ષ્મણદાસજી મહારાજને ઉદ્દેશીને મહારાજ વાત કરે છે કે એનામાં પરિપૂર્ણતા હોવી જોઈએ, એનામાં સર્વતોમુખી એક એવી શક્તિ હોય. ક્યારે એને એની અંદર કોઈ પણ જાતની અવસ્થામાં ભંગ થાય. એક સૂત્રતા અને ગુરુગમની અંદર ગુરુની સેવા પણ કરવાની હોય તો કરી શકતો હોવો જોઈએ, ઉપાસના આપે તો ઉપાસના પણ કરી શકે, પોતે સાધુ તરીકે પણ જીવી શકે, સિદ્ધ તરીકે પણ જીવી શકે. અને ગુરુ મહારાજની સેવા કરવામાં નિમ્નમાં નિમ્ન સેવા હોય એ કરવામાં પણ સહેજ જે એની અંદર કોઈ પણ જાતનો ખચકાર એવો અનુભવ ન કરે, એ છે ગુરુ સેવાની સલંગ સૂત્રતા, એ છે ગુરુગમને માટેની સમદ્રષ્ટિ. ગુરુએ મંત્ર સિદ્ધિ આપી તો એ પણ એની અંદર પોતે પણ સિદ્ધિની અંદર પણ સિદ્ધિને પચાવી શકે, અને સેવા આપી તો સેવાને પણ પચાવતા આવડવું જોઈએ. સેવાથી માંડીને સિદ્ધિ સુધીના જે કોઈ ભાવો અને જે કોઈ અવસ્થા આપે ને એ પચાવતા આવડવી જોઈએ, ત્યારે ગુરુગમ મેળવી ગુરુગમને સમજ્યા, ગુરુગમની અનુભૂતિ થઈ ત્યારે સમજ્યા, ત્યારે માને પાર પડ્યા, હવે પાર ઉતરી શક્યા સાધક તરીકે શિષ્ય તરીકે. ત્યાં આગળ કંઈ પણ પ્રાપ્ત થાય તો એના માટે અહંકાર નહીં અને કોઈ પણ નાની બાબત માટે મનમાં સહેજ પણ નિમ્નતા નહીં. સમદ્રષ્ટિ અને એવી અવસ્થા જ્યારે આવે ને ત્યારે કોઈ પણ જાતનો ભેદ રહે નહીં, સજ્જે ભેદ ના રહે, બધું જ એને સમાન લાગે. પણ એ તો બહુ ઊંચી અવસ્થા છે. અને એ અવસ્થા મેળવ્યા પછી, પહોંચ્યા પછી એની ગુરુ માટેની એક શ્રદ્ધા, ગુરુ માટેની એક અડગ નિષ્ઠા એવી હોય, ગુરુ ભક્તિ, ગુરુ સેવા એમાં એટલો દ્રઢ થયેલો હોય, એને થાય કે હું બહુ જ એક સારામાં સારી અવસ્થાને પ્રાપ્ત કરી શક્યો છું, એ મારા ગુરુ મહારાજની પ્રસાદી છે. દરેક રીતે પરિપૂર્ણ, નાનામાં નાની બાબતથી ઊંચામાં ઊંચી અવસ્થા, એના માટે કે એવા દાસ ક્યાંથી મળે? સંતરામ મહારાજ સ્વયં લક્ષ્મણદાસજી મહારાજને કહે છે, ગુરુ સંતરામ બોલ્યા રીજી, ધન્ય લક્ષ્મણદાસ. ગુરુ મહારાજ જેને પોતાના શ્રી મુખથી આવી ધન્યતા આપે એ શિષ્ય કેવા હશે? એ શિષ્યમાં શું હશે કે ગુરુ મહારાજને પોતાના શ્રી મુખે આવા ધન્યવાદ આપવાની ઈચ્છા? તો અહીંયા કહે છે, એવા દાસ ક્યાંથી મળે? એવો શિષ્ય ક્યાંથી મળવાનો હતો કે જે ગુરુની બધી જ ભાવનાઓને સારી રીતે સમજી શકે, ગુરુને ઈશ્વર તરીકે પોતાના ઈષ્ટ તરીકે ઉપાસ્યા કરે, એમાં સહેજ પણ ન્યૂનતા ન આવવા દે, એવા દાસ ક્યાંથી મળે? એવો સેવક, એવો શિષ્ય ક્યાંથી મળવાનો? એની ગુરુના ગુરુ માટેની નિતાંત નિષ્ઠા, શુદ્ધ પવિત્ર ભાવના એના માટે, અને ગુરુ પણ એવા સામર્થ્ય વાળા હોય, શિષ્યની દ્રષ્ટિને એટલી જ પુષ્ટ કરે, એને સહેજ પણ નબળી ના પડવા દે. બહુ અઘરી વાત છે. ગુરુના વ્યવહાર અને એના જીવનમાં એવી એવી પ્રણાલી પદ્ધતિ હોય કે શિષ્યની નિષ્ઠાને સહેજ પણ નબળી ન પડવા દે. એના માટે શિષ્ય પણ જેટલો જાગ્રત હોય, સદગુરુએ પણ એટલા જ જાગ્રત રહેવું. અને જાગ્રત અવસ્થા જે છે એમાં ગુરુને એમ એક ઈચ્છા થાય કે મારો આવો શિષ્ય સુપાત્ર, અને સુપાત્ર શિષ્યની અંદર પણ એમને એના પ્રત્યે આટલો સદભાવ ગુરુને આવે, અને પોતે કહી દે એવા દાસ ક્યાંથી મળે? આવો સેવક, આવો દાસ, આવો શિષ્ય કોને કોને મળવાનો? તો ભગવાનને ઈર્ષા થાય. ગુરુની સેવા કરનાર શિષ્યને જોઈને ભગવાનને ઈર્ષા થાય કે આવો સેવક મને મળે. તો પુંડરીક માતા પિતાની સેવા કરતા ભગવાનને આવીને આવીને દર્શન આપવાનું મન થયું, પણ માતા પિતાની સેવામાં સંલગ્ન હતો, તે એક ઈંટ નાખીને કહ્યું આની ઉપર ઉભા રહો. ભગવાનને એમ થાય કે એવા દાસ ક્યાંથી મળે? પુંડરીક જેવો ભક્ત દાસ મને ક્યાં મળવાનો? માતા પિતાની આટલી સરસ સેવા. દીપક એક શિષ્ય છે ગુરુ લીલામૃત ની અંદર, ગુરુની એટલી બધી સેવા કરે છે, એટલી સેવા કરે છે, સડેલું મળ મૂત્ર દુર્ગંધ માખો બધું જ સહન કરીને, અને એની સેવા ઉપર ભગવાન પ્રસન્ન થઈને આવે છે, વિષ્ણુ પણ આવે છે, ભગવાન શંકર પણ આવે છે. ત્યારે એમ થાય ચાલ આવા શિષ્યના આવા સેવકના દર્શન કરવા માટે જવું ભગવાનને ઈચ્છા. માતૃપિતૃ ભક્ત હોય કે ગુરુ ભક્ત હોય, ભગવાનને એના દર્શન કરવા આવવાની ઈચ્છા થાય. ચાલો તો ગુરુ મહારાજ જય મહારાજ કહે છે, એવા દાસ ક્યાંથી મળે? એવો શિષ્ય સદગુરુને ક્યાંથી મળવાનો હતો કે ભગવાન જેને માટે લાલાય થાય કે આ સેવક મને મળે, આ ભક્ત મને મળી જાય. સેવકને માટેની તો સેવા ભાવનામાં એટલા બધા એના ગુણ ગવાયેલા છે, એનું મહત્વ છે કે એને કોઈ આંબી શકે નહીં, કોઈ પહોંચી શકે નહીં. સેવક સબ તે સેવક ધર્મ કઠોરા, સેવક ધર્મ અત્યંત કઠોર. સેવા કરવા જશો ને તો બોલનારા કંઈક નું કંઈક બોલશે, તમે કોઈ પણ પ્રકારે આ જગતને રીઝવી નહીં શકો. એટલે માત્ર સેવાનો જ ભાવ રહેવો હોવો જોઈએ. દુનિયાને જે કેવું હોય તે ભલે કહી નાખે, જે જેટલા જેટલી ક્ષમતા વાળો હશે ને એવું જ વિચારી શકશે, એવું જ બોલી શકશે, એથી ઉપરનું નથી વિચારી સમજી શકવાનું, નથી જોઈ શકે, એનામાં દ્રષ્ટિ નથી. જે રીતે જીવી રહ્યો છે એ જ રીતે સામાન્ય દ્રષ્ટિથી જુએ છે, એને ઊંચી દ્રષ્ટિ કેળવી જ નથી, ઊંચું ચિંતન નથી કેળવ્યું. એટલે પોતે જેટલા કુંડાળામાં હશે ને એટલા જ કુંડાળાને ખ્યાલમાં રાખી સામા માણસની ટીકા કરતો, એની ક્ષમતા એટલી. પણ સાધક તરીકે જે પોતે જે કઈ કરે છે એમાં જ્યારે એની ઉપાસનાને એની સેવાને એની ભક્તિને જોઈને કે વૈકુંઠનાથ ઈચ્છે, ભગવાનને એમ થાય આવા સેવક ક્યાં હશે, લાય સોધુનું દર્શન. એ વૃત્તિ, એ સ્થિરતા ભક્તિની અને સેવાની અજોડ બે નમૂન. અંતે લક્ષ્મણદાસજી મહારાજ જેવી વિભૂતિ, સંત વિભૂતિ, જે સેવા લેવા માટે કેળવાયેલો હોય સાધુ, એ સેવા કરી શકે ખરો? અઘરી વાત. દીક્ષા ન લીધી હોય ત્યાં સુધી તમને સેવા કરવાની અંદર ક્ષોભ નહીં થાય, પણ એકવાર કાશાય વસ્ત્ર પહેર્યા પછી કંઈક સેવા કરવાની માટે અંદર ક્ષોભ થશે. કેમ કે તમારું જે અહમ છે એ તમને રોકશે કે હું સંન્યાસી છું, સેવા નથી કરતો, હું સેવા લેનાર છું, સેવા મારાથી કેવી થાય. પણ અહીંયા ગુરુ મહારાજે કેટલી યોગ્યતા જોઈતી જોઈએ છે, કેટલી લાયકાત જોઈએ છે લક્ષ્મણદાસજી મહારાજમાં, કે એ સેવક પણ બની શકે છે, ચાકર બની શકે છે, કચરો વાળવો હોય, કપડાં ધોવા હોય, વાસણ રસોઈ બનાવી, પણ એની અંદર એટલી જ નિષ્ઠા, કડકડતી ઠંડી હોય કે ગમે તે પરિસ્થિતિ હોય તે પોતાનું કામ કરવું, પોતાની સેવા ગુરુ મહારાજની, એમાં જેટલી ગુરુ મહારાજની સેવાની અંદર નિષ્ઠાને દ્રઢતા હશે ને એટલી જ એની અંદરથી સાત્વિકતા